એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે સાહિત્યની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ, એક એવા પુસ્તક સાથે જેણે એમ કહી શકાય કે નવલકથાને જોવાની આપણી રીત જ બદલી નાખીએ. આપણે વાત કરી રહ્યા છીએ ઈ.એમ. ફોર્સ્ટરના ક્લાસિક પુસ્તક એસ્પેક્ટ્સ ઓફ ધ નોવલ, એટલે કે નવલકથાના પાસાઓ વિશે.
બિલકુલ. અને જુઓ, આ પુસ્તક ભલે લગભગ 100 વર્ષ જૂનું હોય, પણ આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
ખરેખર? કઈ રીતે?
કારણ કે વાર્તા કહેવાની કળા, પછી તે પુસ્તકો હોય, ફિલ્મો હોય, આજકાલની વેબ સિરીઝ હોય, કે પછી આપણે રોજબરોજ એકબીજાને કહેતા હોઈએ એ કિસ્સાઓ, એ તો આપણા જીવનનો એકદમ અંદરનો ભાગ છે, ખરું ને?
હા, એ તો છે.
તો આ પુસ્તક આપણને કોઈપણ કથાના મૂળ તત્વોને ઓળખવામાં અને એની પાછળની જે કલાત્મકતા છે એને સમજવામાં મદદ કરે છે.
એટલે કે આ પુસ્તક ફક્ત સાહિત્યના વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિ જે વાર્તાઓ સાંભળે છે, જુએ છે, વાંચે છે, એમના માટે ઉપયોગી?
ચોક્કસપણે. એ આપણને વધુ સજાગ વાચક અને દર્શક બનાવે છે, એમ કહી શકાય. આપણને શીખવે છે કે ભાઈ, વાર્તાની ઉપર ઉપર જે દેખાય છે એની નીચે શું ચાલી રહ્યું છે, લેખક કઈ રીતે આપણી લાગણીઓ, આપણા વિચારો સાથે રમી રહ્યા છે.
રસપ્રદ, જાણે કથાનો એક્સરે.
હા, કંઈક એવું જ સમજો ને. તો આપણે લેખકથી શરૂઆત કરીએ. એડવર્ડ મોર્ગન ફોસ્ટર 1871 થી 1970, 20મી સદીના એ ખૂબ જ મહત્વના અંગ્રેજ લેખક, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, નિબંધકાર, બધું જ.
હા, એમના નામ સાથે પેલી પ્રખ્યાત નવલકથાઓ જોડાયેલી છે, અ પેસેજ ટુ ઇન્ડિયા, હાવર્ડ ઝેન, અ રૂમ વિથ અ વ્યૂ, અને મેં એવું પણ સાંભળ્યું છે કે તેઓ પેલા બ્લૂમ્સબરી ગ્રુપના પણ સભ્ય હતા.
સાચી વાત. વર્જિનિયા વુલ્ફને એ બધા લેખકો વિચારકોનું ગ્રુપ બહુ પ્રભાવશાળી હતું એ સમયે. પણ ફોસ્ટર આ નવલકથાના પાસાઓ લખવા માટે કેમ આટલા યોગ્ય ગણાય એ જાણવા જેવું છે.
હા, એ શું હતું એવું?
જો એ ખાલી બહાર બેસીને વિવેચના કરનારા નહોતા, એ પોતે એક સફળ નવલકથાકાર હતા, એટલે પોતાની જ કળાનું વિશ્લેષણ કરી રહ્યા હતા.
એટલે પ્રેક્ટિકલ અનુભવમાંથી આવેલી વાતો.
બરાબર. એટલે આ પુસ્તકમાં તમને કોરી થિયરીઓ નહીં મળે, પણ એક સર્જકના અનુભવનો રણકાર સંભળાશે. એમનો અભિગમ બહુ જ સહજ છે, અને એમની જે માનવતાવાદી વિચારધારા છે ને, જે વ્યક્તિગત સંબંધો, સહાનુભૂતિ, માણસના આંતરિક જીવન પર ભાર મૂકે છે, એ એમના વિશ્લેષણમાં સ્પષ્ટ દેખાય છે.
ખૂબ સરસ. એટલે એક કલાકાર જ પોતાની કળા વિશે વાત કરે છે. તો આ પુસ્તક આવ્યું ક્યાંથી? એનો મુખ્ય હેતુ શું હતો?
આ પુસ્તક મૂળ તો 1927માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફોર્સ્ટરે અમુક લેક્ચર્સ આપેલા, એના પર આધારિત છે.
ઓ, લેક્ચર્સ હતા?
હા. અને એનો મુખ્ય હેતુ એ સ્પષ્ટ કરે છે કે નવલકથા કેવી રીતે લખવી એ શીખવવાનો જરાય નહોતો.
અચ્છા.
એના બદલે જે સામાન્ય બુદ્ધિશાળી વાચક છે, જેને નવલકથાઓ વાંચવી ગમે છે, એમને આ કળાને વધુ સારી રીતે સમજવા અને એની કદર કરવા માટેના કેટલાક, એમ કહું ને કે, ઓજારો આપવાનો હતો.
અને આ માટે એમણે પદ્ધતિ કઈ અપનાવી? મેં સાંભળ્યું છે કે એ કંઈક અલગ હતી.
બહુ જ અલગ. એમણે શું કર્યું કે સાહિત્યના ઇતિહાસ પ્રમાણે કયા લેખક ક્યારે થયા એ બધું બાજુ પર મૂકી દીધું, અને એક મજાની કલ્પના કરી. ધારો કે દુનિયાના બધા જ નવલકથાકારો, જૂનામાં જૂનાથી લઈને નવા સુધી, એક મોટા ગોળ ઓરડામાં એક સાથે બેસીને લખી રહ્યા છે.
વાહ, આ તો જોરદાર કલ્પના કહેવાય. એટલે સમયનું બંધન જ નહીં.
બરાબર. આ કલ્પનાથી શું થાય? સમયના બંધન તૂટી જાય. જેન ઓસ્ટિન અને ટોલ્સ્ટોય જાણે બાજુ બાજુમાં બેસીને લખતા હોય.
એટલે લેખક કયા જમાનાનો છે એના કરતા નવલકથાના મૂળભૂત તત્વો કયા છે એના પર ધ્યાન જાય.
ચોક્કસ. આનાથી તેઓ નવલકથાના એવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જે કાલાતીત છે, જે હંમેશા મહત્વના રહ્યા છે, અને આ જ પાસાઓની તેઓ ચર્ચા કરે છે.
કયા કયા પાસાઓ છે મુખ્યત્વે?
પુસ્તકમાં મુખ્યત્વે 7 પાસાઓ ગણાવ્યા છે. વાર્તા, સ્ટોરી, લોકો એટલે કે પાત્રો, કેરેક્ટર્સ, પ્લોટ, કાલ્પનિકતા, ફેન્ટસી, ભવિષ્યવાણી અથવા ગહન દર્શન, પ્રોફેસી, સંરચના કે નમૂનો, પેટર્ન, અને લય, રિધમ.
7 પાસાઓ. અને આ બધાને સમજાવવા માટે ઉદાહરણો તો ઘણા વાપર્યા હશે, ખરું ને?
અરે પુષ્કળ. અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન સાહિત્યમાંથી, ટોલ્સ્ટોય, ડિકન્સ, જેન ઓસ્ટિન, પ્રૂસ્ટ, મેલવિલ, કેટલાય લેખકોની કૃતિઓનો ઉલ્લેખ છે. પણ ફરી કહું, એમનો હેતુ કોઈ નિયમ બાંધવાનો નથી. એ તો વાચકને વિચારતા કરવા માંગે છે અને નવલકથાઓ વિશે વાત કરવા માટે એક સારી ભાષા, સારા શબ્દો આપે છે.
ચાલો તો હવે આ પાસાઓમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલું અને કદાચ સૌથી સરળ લાગતું પાસું, વાર્તા, સ્ટોરી.
હા, ફોસ્ટર કહે છે વાર્તા એટલે બસ ઘટનાઓનો ક્રમ, એક પછી એક શું બન્યું.
પેલું પછી શું થયું વાળું કુતૂહલ.
બરાબર, એ જ. જેમ કે પેલી અરેબિયન નાઇટ્સમાં હોય છે ને, એક પછી એક વાર્તા. એ નવલકથાની કરોડરજ્જુ જેવી છે, એના વગર ના ચાલે. પણ ફોસ્ટર સ્પષ્ટ કહે છે કે ખાલી ઘટનાઓનો ક્રમ જણાવી દેવો એ પોતાનામાં કોઈ બહુ ઊંચી કળા નથી. એ ફક્ત આપણી જિજ્ઞાસા સંતોષે છે, બસ.
એટલે વાર્તા જરૂરી છે પણ એટલું જ પૂરતું નથી. તો પછી શું વધારે મહત્વનું છે?
હવે આવે છે એ તત્વ જેને ફોસ્ટર કદાચ સૌથી વધુ મહત્વ આપે છે. લોકો એટલે કે પાત્રો.
પીપલ કેરેક્ટર્સ.
પાત્રો. ફોસ્ટર માને છે કે નવલકથાની ખરી શક્તિ, એની યુનિકનેસ, એ પાત્રોના આંતરિક જીવનને ઉજાગર કરવામાં છે. એમના વિચારો, એમની લાગણીઓ, એમના છુપાયેલા ઈરાદાઓ,
જે બીજે ક્યાંય આટલું શક્ય નથી બનતું.
હા, નાટક કે કવિતા પણ આટલું ઊંડાણપૂર્વક નથી કરી શકતી, ખબર છે? નવલકથા આપણને જાણે પાત્રોના મનમાં ડોક્યું કરવાની છૂટ આપે છે.
અને અહીં જેમણે પેલા પ્રખ્યાત ફ્લેટ અને રાઉન્ડ પાત્રોની વાત કરી છે, બરાબર?
હા,
આ ખ્યાલ તો બહુ જ પ્રચલિત થયો છે.
એક્ઝેક્ટલી સાચો. ફ્લેટ પાત્ર. ફ્લેટ એટલે કેવા? જે એક જ મુખ્ય વિચાર કે ગુણની આસપાસ બનેલા હોય. સપાટ.
સપાટ. ઓકે.
હા, સરળતાથી ઓળખી શકાય, યાદ રહી જાય અને વાર્તા દરમિયાન ખાસ બદલાય નહીં, જાણે કેરિકેચર જેવા.
કોઈ ઉદાહરણ?
ફોસ્ટર ચાર્લ્સ ડિકન્સના ઘણા પાત્રોને ઉદાહરણ તરીકે ટાંકે છે, જેમ કે પેલી શ્રીમતી મિકોબર, જેનું એક જ કામ છે કહેવાનું કે હું શ્રી મિકોબરનો સાથ ક્યારેય નહીં છોડું. બસ આટલું જ. આ પાત્રો વાર્તાને સ્પષ્ટતા આપે છે.
અને રાઉન્ડ પાત્રો? એ આનાથી અલગ હશે.
હા, રાઉન્ડ પાત્રો એનાથી સાવ વિપરીત. જટિલ, બહુપરિમાણીય, જાણે સાચા માણસો જેવા લાગે. એ વિકાસ પામી શકે, બદલાઈ શકે, એમનામાં વિરોધાભાસ હોય અને એ વાચકને એવી રીતે આશ્ચર્ય પમાડી શકે જે વિશ્વાસપાત્ર લાગે, ખોટું ના લાગે.
જેમ કે
જેન ઓસ્ટિનની એલિઝાબેથ બેનેટ કે ટોલ્સ્ટોયની અન્ના કેરેનીના, આવા પાત્રો. એ જીવંત લાગે છે અને પુસ્તક પૂરું થાય ને તોય આપણની સાથે રહી જાય.
વાહ.
અને આ ભેદ છે ને ફ્લેટ અને રાઉન્ડનો, એ એટલા માટે મહત્વનો હતો કારણ કે એ પાત્રોને ખાલી સારા કે ખરાબ એવા ખાનામાં નથી મૂકતો. એ એમની મનોવૈજ્ઞાનિક જટિલતા પર ધ્યાન દોરે છે.
એટલે એક સફળ નવલકથા માટે બંને પ્રકારના પાત્રોનું મિશ્રણ જરૂરી છે એમ કહી શકાય.
હા, ફોસ્ટરનો નિષ્કર્ષ લગભગ એ જ છે. દરેક પાત્ર રાઉન્ડ હોય એવું જરૂરી નથી અને ખાલી ફ્લેટ પાત્રોથી ઊંડાણ નથી આવતું. એટલે સંતુલન જોઈએ.
બરાબર.
પાત્રો પછી આવે છે પ્લોટ. તમે કહ્યું કે વાર્તા એટલે પછી શું થયું, તો પ્લોટ શું છે? આ બંનેમાં શું ફરક?
અહીં ફોસ્ટર બહુ જ સરસ રીતે તફાવત સમજાવે છે.
હા,
એમનું પેલું પ્રખ્યાત ઉદાહરણ છે ને.
હા, કયું?
રાજા મરી ગયો અને પછી રાણી મરી ગઈ. આ વાર્તા છે. કેમ? કારણ કે આમાં ખાલી ઘટનાનો ક્રમ છે, એક પછી એક.
ઓકે.
પણ રાજા મરી ગયો અને પછી રાણી શોકથી મરી ગઈ, આ પ્લોટ છે. હવે અહીં શું બદલાયું?
અહીં કારણ આવ્યું. રાણી શા માટે મરી? શોકથી. એક કારણ પરિણામનો સંબંધ આવ્યો.
બરાબર.
પ્લોટ એટલે ઘટનાઓ વચ્ચેનો કાર્યકારણ સંબંધ, કેઝોલિટી. એ ખાલી શું થયું એના પર નહીં, પણ શા માટે થયું એ પ્રશ્ન પર ફોકસ કરે છે.
એટલે પ્લોટ આપણી બુદ્ધિને પડકારે છે.
હા, આપણી બુદ્ધિ, આપણી યાદશક્તિ, આપણી જિજ્ઞાસા, એ બધાને કામે લગાડે છે. પ્લોટમાં રહસ્ય હોય, સસ્પેન્સ હોય અને છેલ્લે જ્યારે ગાંઠ ઉકેલાય ત્યારે એક બૌદ્ધિક સંતોષ મળે.
વાહ. એટલે પ્લોટ માત્ર ઘટનાક્રમ નથી, પણ એક બૌદ્ધિક રમત જેવું થયું.
હા, કહી શકાય.
પણ શું વધારે પડતો પ્લોટ, બહુ ગૂંચવાળાવાળો પ્લોટ વાર્તાને કે પાત્રોને નબળા પાડી શકે? ફોર્સ્ટરે આ વિશે કંઈ કહ્યું છે?
હા, ચોક્કસ. ફોર્સ્ટર ચેતવણી આપે છે કે જો પ્લોટ બહુ જ જટિલ હોય, બધું એકદમ માપસર ગોઠવેલું હોય, તો ક્યારેક એવું બને કે પાત્રો દબાઈ જાય.
એટલે કે?
એટલે કે પાત્રો જાણે પ્લોટની જરૂરિયાત પૂરી કરવા માટે જ હોય એવું લાગે. એમની સ્વાભાવિકતા, એમની જીવંતતા ઓછી થઈ જાય, જાણે કઠપૂતળી બની જાય. એટલે પ્લોટ અને પાત્ર વચ્ચે પણ સંતુલન જરૂરી છે. હવે પછીના બે પાસાઓ છે ને, એ થોડા વધુ અમૂર્ત છે. કાલ્પનિકતા, ફેન્ટસી અને ભવિષ્યવાણી, ગહન દર્શન,
પ્રોફેસી.
હા, આ શબ્દો સાંભળીને જ થોડું ગહન લાગે છે. કાલ્પનિકતા એટલે શું? જાદુઈ વાર્તાઓ, પરીઓની કથાઓ. હા, એ પણ ખરું, પણ એટલું જ નહીં. કાલ્પનિકતા એટલે કથામાં એવા તત્વોનો પ્રવેશ જે અલૌકિક હોય, પૌરાણિક હોય અથવા સામાન્ય વાસ્તવિકતામાં શક્ય ન હોય.
જેમ કે
પ્રાણીઓ બોલતા હોય, સમયમાં મુસાફરી થતી હોય, કોઈ જાદુઈ વસ્તુ હોય વગેરે. આ માટે લેખકે વાચક પાસેથી શું માંગવું પડે?
એક પ્રકારની સ્વીકૃતિ.
હા,
કે ભાઈ થોડી વાર માટે માની લો કે આવું બની શકે છે.
સસ્પેન્શન ઓફ ડિસબિલીફ જેને કહેવાય.
બરાબર.
ફોસ્ટર, લોરેન્સ સ્ટોન કે જેમ્સ જોઇસ જેવા લેખકોનો ઉલ્લેખ કરે છે, જેમની કૃતિઓ વાસ્તવિકતાના નિયમોને તોડે છે. પણ એમનું કહેવું છે કે સારી કાલ્પનિકતા ખાલી મનોરંજન નથી, એ વાસ્તવિકતા પર પણ ગહન ટિપ્પણી કરી શકે છે.
ઓકે, અને ભવિષ્યવાણી એટલે કે પ્રોફેસી, શું આ ભવિષ્ય કહેવાની વાત છે, આગાહી કરવાની?
ના ના, જરા પણ નહીં. ફોસ્ટર માટે પ્રોફેસી કે ગહન દર્શન એટલે ભવિષ્યની આગાહી નહીં, પણ નવલકથામાં રહેલો એક ખાસ સૂર, એક ઊંડાણ, એક એવો ધ્વનિ જે સાર્વત્રિક સત્યો તરફ ઇશારો કરતો હોય.
સમજાવ થોડું.
જાણે પાત્રો અને ઘટનાઓ એમના તાત્કાલિક સંદર્ભથી ઉપર ઉઠીને કંઈક વિશાળ, કંઈક અનંત સાથે જોડાઈ રહ્યા હોય એવું લાગે. લેખકનો અવાજ જાણે કોઈ ઊંડા સત્યને પ્રગટ કરતો હોય, એમાં એક પ્રકારની, એમ કોને કે, આધ્યાત્મિક કે દાર્શનિક ભવ્યતા હોય.
આ સમજવું થોડું અઘરું છે, કોઈ ઉદાહરણ આપી શકો?
ફોસ્ટર, દોસ્તોયેવ્સ્કીના પુસ્તકો, હર્મન મેલવિલની મોબી ડેક કે એમિલી બ્રોન્ટેની વુધરિંગ હાઇટ્સ જેવી કૃતિઓનો ઉલ્લેખ કરે છે. આ નવલકથાઓ વાંચતી વખતે આપણને એવું લાગે કે આપણે ખાલી પાત્રોની વાર્તા નથી વાંચી રહ્યા, પણ માણસના અસ્તિત્વના કોઈક મોટા ગહન રહસ્યનો સામનો કરી રહ્યા છીએ.
અચ્છા, એટલે કાલ્પનિકતા વાર્તામાં અશક્ય તત્વો લાવે છે, જ્યારે ગહન દર્શન કથાને એક ઊંડો સાર્વત્રિક અર્થ આપે છે, ભલે તેમાં કશું અલૌકિક ન હોય.
હા, કંઈક એ રીતે સમજી શકાય.
સરસ. હવે અંતિમ બે પાસાઓ, સંરચના નમૂનો પેટર્ન અને લય રિધમ, આ બંને નવલકથાના આકાર અને એના પ્રવાહ સાથે જોડાયેલા લાગે છે.
બરાબર. સંરચના એટલે કે પેટર્ન, એ એટલે નવલકથાનો એકંદર માળખાકીય આકાર, જાણે કોઈ ભૌમિતિક ડિઝાઇન હોય ને એવું.
ડિઝાઇન.
જેમ કે
ફોસ્ટર હેનરી જેમ્સની એક નવલકથાનું ઉદાહરણ આપે છે, જેનો આકાર કલક ગ્લાસ જેવો છે. મતલબ કે શરૂઆતમાં પહોળો, વચ્ચે સાંકડો અને અંતે ફરી પહોળો. એક સુવ્યવસ્થિત સંરચના નવલકથાને સુંદરતા આપે, સ્પષ્ટતા આપે, એક પૂર્ણતાનો અહેસાસ કરાવે. આપણને લાગે કે બધું કેવું સરસ ગોઠવાયેલું છે,
પણ આમાં પણ પેલી ચેતવણી લાગુ પડે, કોઈ ખતરો છે આમાં.
હા, ફરીથી એ જ વાત. જો સંરચના બહુ જ કઠોર હોય, બધું એકદમ ચુસ્ત રીતે બંધાયેલું હોય, તો શું થાય?
જીવંતતા મરી જાય.
બરાબર. એ નવલકથાની સ્વાભાવિકતાને, એની જીવંતતાને મારી નાખે છે. કારણ કે જીવન હંમેશા સુઘડ નથી હોતું, એમાં અસ્તવ્યસ્તતા હોય છે. જો નવલકથા જીવનને પકડવા માંગતી હોય, તો વધુ પડતી કઠોર સંરચના નડે, ખાસ કરીને પાત્રોના મુક્ત વિકાસને અવરોધે.
એટલે સંરચના સુંદર હોઈ શકે, પણ જો તે જીવના ભોગે આવે તો નકામી. તો પછી લય શું છે? એ આનાથી કઈ રીતે જુદું પડે?
લય છે ને, એ સંરચના કરતાં વધુ સૂક્ષ્મ છે, વધુ સજીવ છે. સંરચના જાણે બાહ્ય આકાર છે, તો લય એનો આંતરિક પડઘો છે.
આંતરિક પડઘો. હા, લય એટલે નવલકથામાં કોઈ શબ્દસમૂહ, કોઈ છબી, કોઈ વિચાર કે થીમનું વારંવાર આવવું, પુનરાવર્તન થવું, અને દરેક વખતે જ્યારે એ આવે ત્યારે એના અર્થમાં કંઈક નવું ઉમેરાતું જાય, ઊંડાણ આવતું જાય.
જાણે સંગીતમાં કોઈ ધૂન વારંવાર આવતી હોય એમ.
બરાબર. એ જ સંગીતમાં જેમ કોઈ સૂર વારંવાર આવે અને દરેક વખતે અલગ અસર છોડે એવું જ.
આનું કોઈ સાહિત્યિક ઉદાહરણ?
ફોસ્ટર માર્સેલ પ્રૂસ્ટની વિખ્યાત કૃતિ ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઈમનું ઉદાહરણ આપે છે, એમાં એક કાલ્પનિક સંગીતકાર છે વિન્ટેલ. એના સોનાટાનો એક નાનકડો શબ્દસમૂહ લિટલ ફ્રેઝ છે જે વારંવાર આવે છે અને પાત્રોની યાદો એમની લાગણીઓને જગાડે છે. લય નવલકથાને એક પ્રકારની આંતરિક એકતા અને ભાવનાત્મક ગહનતા આપે છે. અને ફોસ્ટર સ્પષ્ટપણે લયની આ સૂક્ષ્મ જીવન જેવી ગુણવત્તાને સંરચનાની સંભવિત યાંત્રિકતા કરતાં વધુ પસંદ કરે છે. તો આ સાતે પાસાઓની ચર્ચા કરી આપણે એમાંથી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકાય. પહેલો અને સૌથી મહત્વનો મને લાગે છે ફોસ્ટરનો માનવતાવાદી અભિગમ.
હા, એ બહુ સ્પષ્ટ છે.
એ હંમેશા નિયમો કે સિદ્ધાંતો કરતા માણસ, એના પાત્રો, એની લાગણીઓ, એનું આંતરિક જગત એને કેન્દ્રમાં રાખે છે. એમની વિવેચનામાં પણ એક પ્રકારની ઉષ્મા છે, સહાનુભૂતિ છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પષ્ટ દેખાયો તે પાત્રની પ્રાથમિકતા અને તેની જટિલતા. પેલો ફ્લેટ વી રાઉન્ડ પાત્રોનો ભેદ ખરેખર કમાલનો છે. એ આપણને યાદ અપાવે છે કે નવલકથાની ખરી તાકાત પાત્રોના મનમાં ઊંડા ઉતરવાની છે. અને આપણે રોજબરોજ પણ લોકોને આ રીતે જ નથી જોતા, ક્યારેક ફ્લેટ તરીકે, ક્યારેક રાઉન્ડ તરીકે.
બરાબર. અને એના પરથી ત્રીજો મુદ્દો આવે છે વાર્તા અને પ્લોટ વચ્ચેનો ભેદ. માત્ર પછી શું થયું એ કુતૂહલથી આગળ વધીને આવું શા માટે થયું એ સમજણ તરફ જવાની વાત. આ ભેદ આપણને કોઈ પણ કથાને વધુ બૌદ્ધિક રીતે, વધુ ઊંડાણથી જોતા શીખવે છે.
ચોથો મુદ્દો જે મને બહુ ગમ્યો તે કાલક્રમિક શ્રેષ્ઠતાનો અસ્વીકાર. પેલી ગોળાકાર ઓરડાની કલ્પના અદ્ભુત છે. એ કહે છે કે સાહિત્યને ફક્ત એના સમયના આધારે ન મૂલવો, સારા તત્વ તો હંમેશા સારા જ રહેવાના. નવલકથા એક કાલાતીત કળા છે.
પાંચમું, ફોસ્ટર ખાલી વાસ્તવવાદમાં બંધાઈ નથી રહેતા. તેઓ કાલ્પનિકતા અને ગહન દર્શન જેવા અતાર્કિક કે રહસ્યમય તત્વોના મૂલ્યને પણ સ્વીકારે છે. નવલકથા ખાલી સમાજનું દર્પણ નથી, એ આધ્યાત્મિક અને પૌરાણિક ઊંડાણોને પણ સ્પર્શી શકે છે.
અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો, સ્વરૂપ, ફોર્મ એક સાધન પણ છે અને એક જાળ પણ. સંરચના, પેટર્ન અને લય રિધમના વિશ્લેષણ દ્વારા એ બતાવે છે કે સ્વરૂપ જરૂરી છે, એ સુંદરતા અને એકતા આપે છે, પણ જો એનો અતિરેક થાય તો એ જીવનની અસ્તવ્યસ્ત જીવંતતાને મારી શકે છે.
અને આ બધા વિચારો છે ને એ આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ પ્રસ્તુત છે. જેમ તમે હમણાં કહ્યું, આપણે લોકોને ફ્લેટ કે રાઉન્ડ તરીકે જોઈએ છીએ. આપણે કોઈ ઘટના સાંભળીએ ત્યારે ખાલી શું બન્યું વાર્તા પર ધ્યાન આપીએ છીએ કે શા માટે બન્યું પ્લોટ તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જે ફિલ્મો જોઈએ છીએ, જે સમાચારો વાંચીએ છીએ, એ બધામાં આ જ પાસાઓ ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા હોય છે.
સાચી વાત છે. આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો કે વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરી એકવાર નજર કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર, પેલું ક્લાસિક વાક્ય જે આપણે ચર્ચી ગયા, રાજા મરી ગયો અને પછી રાણી મરી ગઈ, એ વાર્તા છે. રાજા મરી ગયો અને પછી રાણી શોકથી મરી ગઈ, એ પ્લોટ છે. બસ આટલું જ. એક જ વાક્યમાં કાર્યકારણ સંબંધનું મહત્વ કેટલું સરસ રીતે સ્પષ્ટ થઈ જાય છે.
હા, બીજો વિચાર, ફ્લેટ પાત્રો એક જ વિચાર કે ગુણવત્તાની આસપાસ રચાયેલા હોય છે. આ વ્યાખ્યા આપણને સમજાવે છે કે ફ્લેટ હોવું એ હંમેશા કંઈ પાત્રની નબળાઈ નથી, એ લેખકની સભાન પસંદગી પણ હોઈ શકે છે, સ્પષ્ટતા માટે, યાદ રાખવાની સરળતા માટે.
ત્રીજો વિચાર, નવલકથાનો એક મોટો ફાયદો એ છે કે તે પાત્રના ગુપ્ત જીવનને ઉજાગર કરી શકે છે, તે ઈશ્વર જેવી હોઈ શકે છે. આ ખરેખર બહુ શક્તિશાળી વિચાર છે, નહીં? નવલકથા આપણને બીજાના મનમાં, એમના ખાનગી વિચારોમાં, એમની લાગણીઓમાં જોવાની ક્ષમતા આપે છે અને આનાથી આપણી સહાનુભૂતિ વધે છે.
બિલકુલ. અને ચોથો વિચાર, શરૂઆતમાં જ ફોર્સ્ટર કહે છે, હું અંગ્રેજી નવલકથા પર નહીં પણ નવલકથા પર વ્યાખ્યાન આપીશ. આ એમનો વ્યાપક સાર્વત્રિક દ્રષ્ટિકોણ દર્શાવે છે. એ સાહિત્યને રાષ્ટ્રીય સરહદોમાં બાંધવા નથી માંગતા, એ નવલકથાને એક વિશ્વવ્યાપી કળા તરીકે જુએ છે.
તો આ બધી ચર્ચા પછી એમ થાય કે આ પુસ્તક ખરેખર વાસ્તવિક જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે વાચકો માટે, એ તો સ્પષ્ટ જ છે.
હા,
તે આપણને કોઈ પણ કથા પુસ્તક હોય, ફિલ્મ હોય, નાટક હોય, એને વધુ ઊંડાણથી સમજવા અને માણવા માટેના સાધનો આપે છે. આપણે વધુ સારા વિવેચક બની શકીએ છીએ. કેમ કોઈ કૃતિ ગમી કે ન ગમી એ વધુ સ્પષ્ટ રીતે કહી શકીએ.
અને લેખકો માટે ભલે આ કોઈ કેવી રીતે લખવું એવી ટેકનિકલ ગાઈડ નથી, પણ તે ચોક્કસપણે પ્રેરણા અને દિશા આપી શકે છે. પાત્રોને કેવી રીતે ઘડવા, ફ્લેટ કે રાઉન્ડ, પ્લોટમાં કાર્યકારણનું શું મહત્વ છે, સંરચના અને લય વચ્ચે કેવી રીતે સંતુલન રાખવું, આ બધા વિશે વિચારવા માટે એક ફ્રેમવર્ક મળે છે.
પણ મને લાગે છે ને આ બધાથી પણ મોટો ફાયદો વિવેચનાત્મક વિચાર અને સહાનુભૂતિના વિકાસમાં છે.
એ કેવી રીતે?
પેલો ફ્લેટ વિથ રાઉન્ડનો વિચાર જો આપણે એને વાસ્તવિક જીવનમાં લાગુ કરીએ તો શું થાય? એ આપણને લોકોને સરળખાનામાં મૂકી દેતા અટકાવે છે. પેલું લેબે લગાવી દઈએ ને આપણે, આ તો આવા જ છે.
હા, બહુ જલ્દી કરી દઈએ છે.
બસ આ વિચાર આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ જટિલ છે, એનામાં ઊંડાણ છે, એનામાં બદલાવની શક્યતા છે. આ સમજ આપણી સહાનુભૂતિ વધારે છે, આપણે બીજાને વધુ સારી રીતે સમજી શકીએ છે.
અને છેલ્લે તે આપણને દરેક જગ્યાએ કથાને સમજવામાં મદદ કરે છે. રાજકારણીઓ જે કથાઓ ઘડે છે, સમાચારો જે રીતે રજૂ થાય છે, જાહેરાતો જે નાની નાની વાર્તાઓ કહે છે, આ બધામાં ફોર્સ્ટરના ખ્યાલો લાગુ પાડી શકાય.
હા, બરાબર.
શું આપણને ખાલી ઘટનાઓ વાર્તા કહેવામાં આવી રહી છે કે પછી તેના કારણો અને પરિણામો પ્લોટ પણ સમજાવવામાં આવી રહ્યા છે? શું કોઈ વ્યક્તિને ખાલી એક જ લેબલ ફ્લેટથી રજૂ કરાઈ રહી છે કે તેની જટિલતા રાઉન્ડ બતાવવામાં આવી રહી છે? આ બધું સમજવાથી આપણે વધુ જાગૃત નાગરિક બની શકીએ છીએ.
સાચી વાત છે. આ પુસ્તકમાંથી હું જે એક વાત ખાસ મારી સાથે લઈ જઈશ તે છે ફોસ્ટરના પેલો માનવતાવાદી અભિગમ. તેઓ હંમેશા નિયમો કરતા જીવનને, સિદ્ધાંતો કરતા પાત્રોને મહત્વ આપે છે. અને એ સાચું પણ છે. સાહિત્ય હોય કે જીવન, આખરે કેન્દ્રમાં તો માણસ જ છે ને.
અને મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર પેલી ગોળાકાર ઓરડાની કલ્પના છે. એ ખરેખર અદ્ભુત છે. એ સાહિત્યને એક મોટા સળંગ માનવ સંવાદ તરીકે જોવામાં મદદ કરે છે જે સમય અને સ્થળથી પર છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે ભૂતકાળના લેખકો પાસેથી કેટલું બધું શીખી શકીએ છીએ અને આજના લેખકો પણ એ જ શાશ્વત પ્રશ્નો સાથે, રચના, લય, આ બધાને સમજ્યા પછી શું આપણી આસપાસ બનતી, કહેવાતી, લખાતી કે જોવાતી વાર્તાઓને અનુભવવાની આપણી રીત બદલાઈ શકે છે? શું આપણે હવે પછી કોઈ ફિલ્મ જોઈએ કે પુસ્તક વાંચીએ ત્યારે આ પાસાઓ પર કદાચ વધુ ધ્યાન આપીશું? વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.